તારીખ 11/9/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 507
પત્રાંક
913 644 કોઈ પણ પ્રાણીને અસાતાની પીડા અસાતાનું દુઃખ જોઈતું નથી, તેમ છતાં સદાય હંમેશા સાતા જ રહે એ સંભવિત નથી. અસાતાનો ઉદય આવ્યા વિના રહેતો નથી, ઈચ્છે કે ન ઈચ્છે. દેહને સાતા સાતાની મુખ્યપણે વાત છે, અને સાથે સાથે એ પણ વાત કરી છે કે કોઈક મનુષ્ય દેહમાં કોઈક દેહ સંયોગમાં સાતાનો અધિક ઉદય હોય કે ઘણી સાતાઓ વર્તતી હોય, તે પણ ખોચિત ક્યારેક ત્યારે પણ તે જીવને માનસિક અસાતા તો ઊભી હોય છે. જેમ કે દેવલોકની અંદર દેવગતિમાં અસાતાનું દુઃખ નથી, પણ માનસિક અસાતા ઘણી છે, ત્યાં ઘણી આકુલતા છે ને અતૃપ્તિની છે. અને બીજા ઉપરના પુણ્યવંત જે દેવો હોય છે, એક સરખા પુણ્ય તો મનુષ્ય ગતિમાં નથી ને દેવગતિમાં નથી, ઓછા વધતા પુણ્ય તો છે. એટલે પોતાથી જે વિશેષ પુણ્યવાન હોય એના પ્રત્યેની ઈર્ષા આવ્યા વગર, અહીંયા પણ જનરલ સાયકોલોજી છે કે પોતાથી આગળ કોઈ પુણ્યમાં હોય, પછી સાધન સામગ્રી કે માન વિશેષ, તો એની વિરુદ્ધતા અંદરમાં થયા વગર રહે નહીં. એ ઘણી અસાતા છે, એને અંતરદાહ લીધો છે. જો મોટા પેરેગ્રાફની બીજી લીટીમાં છે, ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતા એ ત્યાં પણ અંતરદાહ બયા જ કરતો હોય છે. અંતરદાહ લીધો છે ને બળતરા લીધી છે, એટલે એ વાત પણ સાથે સાથે એમણે લઈ લીધી છે. અને તો વિચારવું હતું એ કે અસાતાનો ઉદય છે એ પાપનો ઉદય છે. બીજા પ્રકારના પાપના ઉદયમાં જીવ કોઈને કોઈ બાને હળવો થાય છે. કુટુંબમાંથી કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો બીજા સગા સંબંધી છે, હજી સાવ માણસ નિરાધાર નથી થઈ જતો. પૈસા ખોઈ બેસે, નુકસાન જાય કે કઈ બીજું બીજા પ્રકારે, તો એનો પણ કોઈ રસ્તો ગોતી લે, ભાઈ આના આધારે કઈક આને કઈક આને કહેશું, કઈક આમ કરશું તેમ કરશું, એમ કરતા કરતા આશાના દોરે પાછો આગળ ચાલે. પણ અસાતાની પીડા એ એક એવા પ્રકારનો ઉદય છે કે જીવના ઉપયોગને ત્યાં રોકી રાખે છે, અને બીજા પ્રલોભનો પણ ત્યાં કામ નથી કરતા, ત્યાં સબસ્ટિટ્યુટ નથી એનો કોઈ. બાપના બીજા ઉદયમાં કાંઈ ને કાંઈ બીજા પ્રલોભનોથી ખેંચાઈને માણસ ઉપયોગને બદલાવે છે, બદલાવી શકે છે, પણ પીડા થતી હોય ત્યાં ઉપયોગ વળગી રહે છે. આવી એક પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિનું નિવારણ વિચારવાન ઉત્તમ પુરુષોએ કરેલું કે આનો પણ કોઈ જરૂરિયાત તો છે. જ્યારે અસાતાને પીડા ભોગવવી જ નથી તો એનો પણ કોઈ રસ્તો તો કાઢવો રહ્યો, અને એ વિચારવાનો ઉત્તમ પુરુષોએ રસ્તો કાઢ્યો છે એ વાત એમને અહીંયા કરવી છે. શું કહે છે કે અસાતામાં પણ એવી એવી અસાતા જીવને આવવાની, જો જીવ સમજે નહીં અને સમજીને સુધરે નહીં તો પૂર્વજ્ઞાની પણ જે અસાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી. એ અસાતાનું વર્ણન કરવા માટે કેવળ જ્ઞાનીને દિવ્ય ધ્વનિમાં પણ એ પ્રકારનો વચન યોગ નથી કે એનું પૂરું વર્ણન કરી શકે. એટલી પીડા, એટલી પીડા, તેવી અનંત અનંત અસાતા આ જીવે ભોગવી છે. એવી અસાતા પણ કેટલી વાર ભોગવી છે? અનંત અનંત વાર ભોગવી છે. અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે, એ અસાતા ઉત્પન્ન થાય એવા જે કારણો, જે માથા પરિણામ છે જીવના, એ છોડવામાં ન આવે તો તેનું ફળ ભોગવવું જ પડે એ સુનિશ્ચિત છે, નક્કી છે કે એ અસાતા જીવને ભોગવવી જ પડશે, આજે નહીં તો કાલે. એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદારૂપ સાતા, સાતા પણ અંતરદારૂપ સાતા એટલે અંદરની અસાતા, બંનેનો રસ્તો હોય તો પછી, અને બાહ્યાભ્યંતર સંકલેશ અગ્નિરૂપે પ્રજ્વલિત એ અસાતા, તો અંદર બાય બે હરખી રીતની સળગે છે એવી અસાતાનો આત્યંતિક વિયોગ કરવાનો, એને સર્વથા એનો નાશ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. માર્ગ શોધવા માટે કેટલાક વિચારવાન જીવોએ આ પ્રયત્ન કર્યો, ભૂતકાળમાં કરી ચૂક્યા છે, અને તે સન્માર્ગને ગવેષી એમણે મને શોધી કાઢ્યો. સન્માર્ગને જ્ઞાન થયું એમને, તેમનો પ્રતિષ્ઠિત વિશ્વાસ આવ્યો કે આ જ સન્માર્ગ છે, અસાતા અને દુઃખ ટાળવાનો આ એક જ ઉપાય છે, તેની પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણે લીધા. ગવેષું તે જ્ઞાનની પર્યાય લીધી, પ્રતીત તે દર્શન શ્રદ્ધાની પર્યાય લીધી, અને યથાયોગ્યપણે આરાધી એટલે ચારિત્રની આચરણની પર્યાય લીધી. તેને યથાયોગ્યપણે આરાધી અવ્યાવાદ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. એ માર્ગને આરાધ્યો ત્યારે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રપૂર્વક શું કર્યું એમણે કે નિજ સ્વરૂપમાં લીન થયા. કેવું છે પોતાનું આત્મ સ્વરૂપ? મૂળ શુદ્ધ સ્વરૂપ કેવું છે? કે અવ્યાવાદ સુખ સ્વરૂપ છે અને સહજ છે. એવા આત્માના મૂળ સ્વરૂપમાં પરમપદમાં એ લીન થયા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર્ય કરીને, અને એ ઉપાય એમણે શોધી કાઢ્યો, અને એ ઉપાયનું એમણે આરાધન પણ કર્યું. હવે એક વિશેષ વાત કરે છે કે સાતા અસાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે સાતા કરતા તો અસાતાનો ઉદય સંપ્રાપ્ત થયે, અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે, તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો. આ એક વિશેષ વાત થઈ કે પહેલા તો એમણે એક કારણ માંગ્યા કે ભાઈ આ સાતા અસાતા થાય છે, શું કરવા જેવને, રોગના કારણો શું? ચાલો રોગ અસાતા છે, પીડા છે, રોગને કારણે થાય છે ને, તો કોઈ એમ કહે કે ભાઈ ક્યાંથી જર્મ્સ લાગી ગયા, જંતુ, તો કોઈ એમ કહે કે ભાઈ એને નહીં ખાવાની ચીજ ખાધી, શું અખાદ્યને ખાધું, શું માટે એને રોગ થયો, તો કોઈ કહે કે કુદરતી એને કાંઈ કારણ નહોતું પણ પ્રારંભમાં હતો તો રોગ ઉત્પન્ન થયો પૂર્વકર્મ. આમ રોગ થવાના જે કારણો છે એમાં એક પૂર્વકર્મ પણ કારણ છે, બાકી તો એક ચીજ એક માણસ ખાય અને રોગ થાય ને તે ચીજ ને કારણે રોગ થાય ને બીજાને ન થાય. એક માણસ આઈસ્ક્રીમ એક પ્લેટ ખાય ને એને શરદી થઈ જાય અને બે કિલો ખાવા વાળાને એક સાથે બે કિલો ખાઈ જાય, ત્રણ કિલો ખાઈ જાય આઈસ્ક્રીમ. એવા માણસો છે, બે ત્રણ કિલો આઈસ્ક્રીમ ખાજો સામાન્ય ગમે ત્યારે ખાઈ જાય અને કાંઈ ન થાય. તો ખાવાથી કાંઈ થાય છે એવું નથી, એનો અર્થ એમ નથી કે આડેધડ ખાતે રાખવું, એ વાત નથી. ખાવાની વૃત્તિને છૂટી મૂકી દેવી એમ એટલા માટે નથી, પણ ખરેખર એમ બનતું નથી. શું પણ પૂર્વકર્મનું કારણ અવશ્ય છે. એ પ્રકારનું અશાતાવેદની કર્મ બાંધ્યું હોય એનો ઉદય આવે એટલે ગમે ત્યાંથી રોગ શરૂ થઈ જાય, કાંઈ ન હોય એમાંથી શરૂ ચાલુ થઈ જાય. હા, એ ઉદય ચાલુ રહેવાનો હોય તો દવા ફેલ જાય, ઉદય મટવાનો હોય તો એમ કહેવાય દવા લાગુ પડી, વાતમાં કઈ માલ નથી. ઉદય સ્વયં કામ કરે છે, એનું પૂર્વકર્મ કામ કરે છે, એ વિજ્ઞાન અને એ ગણિત સાચું છે. તો કહે છે કે સાતા અસાતાનો ઉદય કે અનુભવ એ પ્રાપ્ત થવાના મૂળ કારણોને બે વાત લીધી, ઉદય ને ઉદયનો અનુભવ બે વાત લીધી છે. એ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એનું જ્ઞાન કરવા દેતા એ વાતે મહત્પુરુષોને એવી એ મહાન પુરુષોને એવી વિલક્ષણ એટલે જુદા પ્રકારની કોઈ જુદા જ પ્રકારની આનંદ સાથેનો આશ્ચર્ય ઉદ્ભવ થતો, આનંદ સાથે આશ્ચર્ય ઉદ્ભવ થતો કે સાતા કરતા તો અસાતાનો ઉદય કામ વધારે સારો છે. ઠીક, કેમ કે સાતા કરતા અસાતાનો ઉદય ને એમાં પણ તીવ્ર અસાતાનો ઉદય આવે ત્યારે એમનો પુરુષાર્થ વિશેષપણે જાગૃત થવા માંડ્યો. એમનો જે આત્મા પ્રત્યે અંતર્મુખનો પુરુષાર્થ જોર કરવા માંડ્યો. સાતા તો સારી એમ થયું, સાતા આખી દુનિયા એમ કહે કે અસાતા નહીં સારી, આ માંદગી ક્યાંથી આવી? ત્યાં કે નહીં, પુરુષાર્થનો તપ કરવાની ખરેખરી પરિસ્થિતિ તો અસાતા વખતે હોય છે. તો અસાતાથી જરા પણ આત્મારથી ગભરાય નહીં, સમજદાર આત્મારથી હોય તે ગભરાય નહીં અને જ્ઞાનીને તો ભયનો પ્રશ્ન જ રહેતો નથી. મેં હા જ્ઞાની તો મૃત્યુ મહોત્સવ કહે છે અને મોક્ષ હોય એ પણ હંમેશા એ રીતે અસાતાને આવકારે છે, એ દ્રષ્ટિકોણથી અસાતાને આવકારે છે. હા, ઈશ્વરે ચાઈને મોકલી છે, અસાતા તો ઈશ્વરે ચાઈને મોકલી છે. જો મોક્ષને અસાતા ન મોકલે કે પ્રતિકૂળતા ન મોકલે તો કદાચ એ ભૂલી ગયા છે એમ લાગે, બાકી તો મોકલવી જ જોઈએ એમને. તો મોક્ષને આગળ લઈ જવો હોય તો એને તો અસાતા મોકલવી જ જોઈએ, એવી ભૂલ ન કરવી જોઈએ ઈશ્વરે એમ કહે છે. ઠીક, ગણિત આખું ફરી જાય છે. લોકો એમ ગણે કે અસાતા ન આવે તો સારું, આ પીડા આપણે નથી જોતી. આ કહે છે કે એ પીડાના કાળમાં જે પુરુષાર્થ થાય છે એવો પુરુષાર્થ બીજા પ્રકારે નથી થતો, બીજા સંયોગમાં નથી થતો. ત્યાં માયાનું કામ નથી આવતું, બીજી જગ્યાએ તો માયા કામ કરે છે. સાતામાં માયા કામ કરે છે, સાતામાં માયા કામ કરતી નથી. એટલે એમનું વીર્ય એટલે પુરુષાર્થ વિશેષપણે જાગૃત થતો, પરિણામમાં ઉલ્લાસ આવતો કે હવે મારે અત્યારે મારું કામ કરવાનો વખત આવ્યો છે. ઉલ્લાસિત વીર્યથી કામ કરે અને એમ લાગે કે આ વખત આ સમય મારા માટે વધારે કલ્યાણકારી છે, આ સમય છે મારા માટે વધારે કલ્યાણકારી છે. કેટલાક કારણ વિશેષને યોગે નહીં, મુમુક્ષુને ને જ્ઞાનીને અને મુનિઓને બધાને લાગવું પડે છે. યોગ્યતા સારી હોય તો અસાતા આવે તો મુમુક્ષુ પણ પુરુષાર્થ વધારે અને જ્ઞાની તો મુનિ વધારે વધારે ને વધારે છે, બધાને એ લાગુ પડે છે. એક યોગ્યતા ન હોય તો પરિણામ બગડી જાય. અસાતામાં પરિણામ બગડે પણ ખરા, પણ એ અયોગ્યતાવાન જીવની વાત છે. યોગ્યતાવાન ને તો ફાયદો થાય, આમ છે. હા, એટલે પછી તો શું છે કે જે મહાન પુરુષોએ પ્રયત્ન કર્યો, મુનિરાજ વગેરે, એને તો તીવ્ર સાતા વધારે લાભનું કારણ થયું. તીવ્ર સાતા છે વધારે લાભનું કારણ થાય. હા, પાંચ પાંડવોને થયેલું મોક્ષ ગયા, ત્રણ તો સિદ્ધાલયમાં પધારી ગયા પાંચમાંથી, ને બે સર્વાર સિદ્ધિમાં ગયા. એ ખાલી વિકલ્પ આવ્યો બીજાનો, એટલે પોતાનો નહીં, પોતાનો વિકલ્પ આવે નહીં. ગમે એવી અસાતા હોય, મુનિ દશામાં પોતાની અસાતા મટાડવાનો વિકલ્પ આવે જ નહીં. આવે તો મુનિ પણ રે નહીં. અસાતા આવે ત્યારે શરીરથી ભિન્નપણું ચિંતવવું જોઈએ. શરીરથી ભિન્નપણું અનુભવ કરવાનો વખત આવ્યો કે આ શરીરના પરમાણુ મારી ઈચ્છાને આધીન નથી, સ્વયં પરમી રહ્યા છે, એનું ભિન્નપણું અનુભવ કરવાનો વખત છે. એ તો શું હવે અપવાદ લીએ છે એક લીટીમાં, કે કેટલાક કારણ વિશેષને યોગે, કોઈ એવા કારણો ઉત્પન્ન થવાને લીધે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ ઔષધાદિ, ઔષધ અથવા ખોરાક વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા, નિશ્ચયથી તો ગ્રહણ કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી. વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, કેવી રીતે પોતાની અંતર સાવધાની ચૂકીને નહીં, આહાર કે ઔષધ લેવાનું થાય તો પણ પોતાના અંતરમાં સાવધાની સ્વરૂપની રાખીને, અથવા પોતાના ગુણસ્થાન બહાર ગયા વગર, મુનિ હોય તો મુનિના ગુણસ્થાન બહાર ન જાય, પંચમ ગુણનું સ્થાન હોય તો એ બહાર ન જાય, ચોથા હોય તો એ બહાર ન જાય, અને મુમુક્ષુ હોય તો એ પણ ન જાય. કેમ કે ઔષધની અંદર કેટલાક અભક્ષ્ય ઔષધો હોય છે, એ વર્જ્ય છે, એ ઔષધો લેવા યોગ્ય નથી, એને ન લેવાય. આ કોડ લીવર ઓઇલ છે, માછલીનું તેલ છે, એ ન લેવાય. પછી આ ઘણા અનેક પ્રાણીના લોહીમાંથી બનાવવામાં આવે છે, એ ન લેવું જોઈએ. ઘણા કહે છે તમને પેરાલિસિસ થયો હોય પક્ષઘાત, તો તમે કબૂતરને મારીને એનું તાજું લઈ ચોપડો તો તમારો પક્ષઘાત મટી જાય. ઠીક, અહીંયા એક અંગને સરખું કરવા માટે એક જીવને સંગની પંચેન્દ્રિયનો ઘાત કરવો, એ પ્રકારનો ઉપચાર અને ઔષધ કરવા યોગ્ય નથી. ભલે શરીરનો થાવ હોય થાય, આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. ઉપશમ એટલે ઉદાસીનતા, મંદરસવાળી પ્રવૃત્તિ. મુખ્યપણે તો પરમ ઉપશમને જ, આત્મામાં પરિણામ કેવી રીતે લઈ જવા, અંતર્મુખ થઈને વિષય કષાયના પરિણામને ઉપશમ કેવી રીતે કરવા, એ સર્વોત્કૃષ્ટ ઔષધિ છે. એને શાંત કરવા એ સર્વોત્કૃષ્ટ ઔષધિ છે. બાકી પેલી દવા તે ખરેખર ઔષધિ નથી. તો એ રીતે પણ નાની પુરુષો ક્યારે ઔષધ લીએ તો આ એની મર્યાદા છે, અને પોતાના આત્મસ્વરૂપને એમની સાવધાનીને છોડ્યા વિના એ લીએ છે, એ પણ એમના ભાવની અંદર સ્પષ્ટ વાત છે. તો એ રીતે અપવાદમાં વાંધો નથી. અપાથે એ રીતે એ ખરેખર રોગની દવા નથી કરતા, ખરેખર તો પોતાના પરિણામમાં રહેલી જે નબળાઈ છે એની દવા એને બેલેન્સ કરવા જાય છે. નહીતર ઇમ્બેલેન્સ થાય તો પરિણામ પાછા સાવ નીચે ઉતરી જાય. એટલા માટે એ વાત છે. કારણ વિશેષને યોગે એમ લીધું છે. કારણ વિશેષને યોગે એ પોતાની નબળાઈનું કારણ છે. બાકી તો કોઈ સાથે રહેનારા હોય, સગા સંબંધીઓ હોય, એનું પણ દવાનું હોય કે નહીં, તમારે દવા તો લેવી જ પડશે. દવા તો તમારે દવા લીધા વગર ન ચાલે. શું તમે, તમને ભલે તમારા શરીરનો મોહ ન હોય, તમે જ્ઞાની છો, તમારા શરીરનો તમને મોહ ન હોય, પણ અમને તમારા શરીરનો મોહ છે. જો તમે તંદુરસ્ત હશો તો તમારા વાણી વિચારનો યોગ અમને સંપ્રાપ્ત થશે, એનો લાભ અમને અને સમાજને મળશે. માટે તમારી તંદુરસ્તી છે એ જરૂરી છે. એમ કરીને પણ તો એ કારણ વિશેષને યોગે એમાં બધા કારણો ઉત્પન્ન થાય. તો જ્ઞાની પણ ઔષધાદિ લે છે, પણ આત્મમર્યાદામાં રહીને અને પરમ ઉપશમને ઉપાસતા ઉપાસતા, બે વાત સાથે છે, વ્યવહાર અને નિશ્ચય. વેદના છે ખરી, પણ જીવને નથી. જીવને વેદનાનું જ્ઞાન થાય છે. વેદના વેદનાના સ્થાનમાં છે, પણ જીવને વેદનાનું જ્ઞાન થાય છે. અનુભવ જ્ઞાનનો થાય છે, અને અનુભવ જ્ઞાનનો થાય છે, વેદનાનો નહીં. એવું જે ભેદ જ્ઞાન છે એ ભેદ જ્ઞાન કરવાનો અવસર છે. વેદનાનો સમય છે એમ છે. એ રીતે જો પ્રયોગ કરે મુમુક્ષુ કે જ્ઞાની છો, તો એને એ સમય વધારે આત્મકલ્યાણનો લાભ થવાનો પ્રકાર ઉત્પન્ન થાય એને એમ છે. આકુલતા જીવની પર્યાયમાં છે. તો એ આકુલતા ક્યારે થાય છે કે મને વેદના થઈ એવો દેહનો એકત્વ સંબંધ પરિણામમાં કરે ત્યારે. ગુરુદેવશ્રી કહેતા કે નારકીમાં ઘણી વેદના કહેવાય છે, પણ ખરેખર નારકીના પ્રતિકૂળ સંયોગો ને રોગોને લઈને વેદના નથી, આકુલતા નથી. મને છે એની આકુલતા છે. હવે આપણે એક અવારનવાર પ્રયોગ કરવો, આ ઇન્જેક્શન લેવાનો સમય આવે કે ગમે ત્યારે વેદનાનો સમય આવે ત્યારે, કે જ્ઞાનમાં શું થાય છે, જણાય છે કે વેદનાની સત્તાનો જ્ઞાનની સત્તામાં પ્રવેશ થાય છે. જ્ઞાનની સત્તામાં જ્ઞાન સિવાય અન્ય દ્રવ્ય કે અન્ય ભાવનો પ્રવેશ કે સ્પર્શ થવો શક્ય નથી, અશક્ય છે. આ વસ્તુ સ્થિતિ છે. એ વસ્તુ સ્થિતિનો જો અનુભવ કરવામાં આવે તો વેદનાના કારણે વેદના જણાશે ખરી, પણ આકુલતા નહીં થાય. હા, એ સુખગુણની વિભાવ પર્યાય છે. હા હા, સુગુણની વિપરીત પર્યાય છે. માટે જેમ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય રાગ છે, તો રાગથી ભેદ જ્ઞાન કરવું એ સુગુણની પર્યાય છે. સુખ ગુણની વિપરીત પર્યાય છે દુઃખ, સુખ અને દુઃખ. એ ચારિત્ર ગુણમાં જાય છે. રતિ અરતિમાં સુખ દુઃખ નો જે અંશ છે એ સુખ ગુણ ની પર્યાયમાં જાય છે એમ છે. પરિણમન એક સાથે અનેક ગુણોનું હોવાથી લક્ષણ ભેદે એનો ભેદ ન સમજાય તો એક ગુણ બીજા ગુણમાં ખટવાઈ જાય એવું બને છે. પણ આ પ્રયોગ કરવાથી આવો અસાતાના ઉદયમાં આ પ્રકારનો પ્રયોગ કરવાથી આકુલતા તો નહીં થાય, પણ વિજ્ઞાન કરવાનો રસ આવશે તમને, વિજ્ઞાન કરવા માટેનો રસ ચડશે. અને એ વિજ્ઞાનની પ્રેક્ટિસ તમારી વધશે અને એમાં સફળ થશો તો આત્માના આનંદની પ્રાપ્તિ થશે. વિદ્યા ભલે રહીએ તોય તે વિજ્ઞાનના કાળમાં પણ આત્માના આનંદની પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યા પડી રહીએ વિદ્યામાં અને આત્મા આનંદનો અનુભવ કરે એ બની શકવા યોગ્ય છે. એટલે વેદનાથી ગભરાવાની એટલા માટે જરૂર નથી કે વેદના આત્માનમાં, આત્માના જ્ઞાનમાં કે આત્મામાં એનો પ્રવેશ નથી. તો બારગમે થાય નહીં, મારે શું, મારા જ્ઞાન બાર એટલે કે મારા આત્માની બાર આખું જગત પરિણમે છે, એમાં મને શું વાંધો? એમ અસાતા પરિણમે તો મને શું વાંધો, અને સાતા પરિણમે તો મને શું વાંધો? આમ લઈ લેવું, બિંદ પડી ગયો પછી એની સાથે પોતાને કઈ સંબંધ રહેતો નથી. આ વખત આપણે દ્રષ્ટાંત પણ લઈએ છીએ કે એક માણસનો એકનો એક છોકરો 10-20 વર્ષથી પત્તો ન લાગતો હોય, અને તીવ્ર પીડાના કાળમાં એક બાજુ ઉદય તીવ્ર અસાતાનો પીડાનો ઉદય હોય અને બીજી બાજુ ઓચિંતો છોકરો ઘરે આવે તો હે પગની પીડા હોય અને એક ડગલું ફરી હકતો ન હોય પણ 10 ડગલા આગળ જોવે દોડીને ભેટે, એ વખતે અસાતાનો ઉદય મટી ગયો હતો? અસાતાનો ઉદય ચાલુ હતો, અસાતાનો ઉદય ચાલુ હતો, છતાં પણ એ અસાતાનો અનુભવ થયો કે ન થયો એ વખતે? એ ક્ષણોમાં કે ન થયો. કેમ ન થયો? કે ઉપયોગ પલટાઈ ગયો. હવે એ પણ એક બીજો કષાય છે, સાતાને ભોગવતા જે પીડા થાય એ પણ કષાય છે, અને છોકરાને ભેટો એ પણ કષાય છે. પણ એક કષાય તીવ્ર થાય તો બીજો કષાય માંથી ઉપયોગ ખસી જાય, બીજો કષાય મટી જાય. તો એક કષાય પણ બીજા કષાયને મટાડે તો અકષાય પણ કષાયને મટાડે, એ સમજાવવાની જરૂર છે? એ સમજાવવાની જરૂર નથી. એટલે અકષાય સ્વભાવમાં ઉપયોગ લઈ જવામાં આવે. શું જે અસાતાને કે રાગા દઈને ઉપયોગની ભૂમિમાં લઈ જતા જ નથી, આવવા દેતા જ નથી, એક નાનો આનંદ ભોગવે છે અસાતાને મળશે, એને કોઈ અસાતાની પીડા નથી. એ આપણું પદ છે, બાહિર નારકે કર્ત દુઃખ ભોગે અંતર સુખરસ ઘટા ઘટે. એ સુખનો રસ લીધો છે પાછો, એટલું સુખ નહીં, અંતર સુખરસ, શેરડીનો રસ જેમ તરસ લાગીને ઘટક ઘટક પીએ એમ નારકીમાં પણ સુખ શાંતિ ને ઘટક ઘટક પીએ છે એમ કે છે. ચિન્મૂર્તિ દ્રગધારી કી મહી રીત લગી હે અટાપટી, ચૈતન્ય મૂર્તિ એવો દ્રષ્ટિધારી, સમ્યક દર્શન નો ધારણ કરનારો, દ્રગધારી, દ્રગ એટલે દ્રષ્ટિ, ચૈતન્ય મૂર્તિ એવો દ્રષ્ટિનો ધારક મહાત્મા, એની રીત મને તો અટપટી લાગે છે. બારમાં કાંઈક ને અંદરમાં કાંઈક, બારનો ખેલ જુદો અને અંદરનો ખેલ જુદો. આનંદ ગંજીએ કઈ ગાયું કે નહીં કે લોક દેખે લોક તમાશા, આનંદ ઘન છે તનવે ખેલે, દેખે લોક તમાશા, અબધુ નટ નાગર કી બાજી, ક્યાં જાણે બ્રાહ્મણ કાજી. અંદરની વાત કોણ જાણે આવી ગઈ, હું તો મારા આનંદ માં ખેલો છું. કે શુદ્ધોપયોગ નો શું હે? શુદ્ધોપયોગ નો સમય ઓછો હોય પણ પરિણતિ તો નિરંતર હોય કે ન હોય, જ્ઞાન દશાની જે પરિણતિ છે એમાં આનંદ ગુણ છે, આનંદ સુખ બધા ગુણ છે, એ પરિણતિ તો નિરંતર છે, અને એ પરિણતિ એ જ મુખ્ય જ્ઞાનીનું જીવન છે. પરિણામ એટલે સાવધાની ત્યાં છે એમ છે ખરેખર. બહુ ફરક છે, એનો અંદાજ આવવો મુશ્કેલ છે. અંદાજ આવે તો જ્ઞાની ની ઓળખાણ થાય, ઓળખાણ થાય તો રસ્તે ચડી જાય એમ છે. નિર્જરાધિકારીના એના માટે તો સમજાય, સમીક્ષા નો આખો નિર્જરાધિકાર એના ઉપર લેખો છે. કુલકુંડ આચાર્ય એ તો મોટા ભાગે તો પરિણામ બગડે છે. જયારે અંદરની પકડ નથી આવતી તો મોટા ભાગે પરિણામ બગડે છે. પણ જેને અવલોકનથી પ્રેક્ટિસ થોડી શરૂ કરી હોય એને થોડો ફાયદો થાય છે યોગ્યતા અનુસાર. બાકી પરિણામ બગડવાની પરિસ્થિતિ અયોગ્યતાને કારણે હોય છે. હા, એ પેલા યથાર્થ નથી થતું. અને જો પૂર્ણતાનું લક્ષ થઈને અવલોકન ચાલુ થયું હોય તો આ પ્રેક્ટિસ થોડી સુધારી શકે, વધારી શકે અસાતાના કાળમાં, એવું બની શકે. અથવા કોઈ જીવ અસાતાના કાળે કોઈ આ વિષયનો વિચાર ચિંતન કરતા એકદમ લાઈન પકડી લે છે, કોઈ થોડા સમયમાં લાઈન પકડી લે છે. અને એક કારણે કે એ અસાતાને કારણે એને પોતાની નિરાધાર પરિસ્થિતિ નિરાશ્રિત પણ સમજાઈ જાય છે કે મને કોઈ શરણ નથી, હું અશરણ છું. આ પીડા રોકવામાં મારા પૈસા કામમાં આવતા નથી, ફોટોના બંડલ લગાડી દઈએ તો કઈ પીડા મટે નહીં, શું ત્યાં ઘરેણા દાગીના ચડાવો તો કઈ કામ કઈ રોકે નહીં, સગા સંબંધી કોઈ પાર્ટિસિપેટ કરી શકતું નથી કે ભાઈ ભાગ પડાવવાની પીડા એમને વેદનામાં થોડો લાભ દો. એ બધા ટગર ટગર જોયા કરે અને આ પીડા ભગવા કરે, રાડો નાખ્યા કરે, કોઈ અંદરથી એક અંશ લઈ ન શકે. ત્યારે જીવને પોતાનું અશરણપણું નિરાશ્રયપણું સમજાય છે કે મને કોઈ આશ્રય નથી, કોઈ શરણ નથી, હું એકલો દુઃખ ભોગવું છું અને મારા જ કરેલા કર્મોનું દુઃખ ભોગવું છું. માટે હવે મારે કંઈક ઉપાય કરવો જોઈએ કે ફરી ફરીને આવા દુઃખ મારે ભોગવવા પડે નહીં. એ વખતે આત્મકલ્યાણની ભાવના તીવ્ર થાય તો સડસડાટ લાઈન પકડી અને આ પ્રયોગમાં આવી જાય મિનિટોમાં. હા, પ્રયોગ તો એ પહેલા શરૂ થાય છે, અવલોકનનો પ્રયોગ તો એ પહેલા શરૂ થાય છે, પરિભ્રમણની ચિંતનાનો પ્રયોગ એ પહેલા શરૂ થાય છે, એ થઈ જાય કોઈ. એટલે જો સત્સંગ હોય અને વેદનાનો ઉદય આવે તો આવો અચિંતો લાભ થવાનું કારણ બને ખરું. સત્સંગ હોય તો પોતાને મળે કરવું મુશ્કેલ, સત્સંગથી થોડો ફરક પડે છે. એ કાળમાં સત્સંગ હોય તો જીવના પરિણામમાં ઘણો ફેરફાર થાય છે. એટલા માટે ગુરુદેવશ્રી કોઈની પણ માંદગીના સમાચાર મળે ગુરુદેવને કે સાહેબ આને તબિયત બરાબર નથી એટલે કે ચાલો, એ ગુરુદેવ પધારે ત્યાં. એમ તો દર્શન માત્ર થઈ જ એના પરિણામ ફરવા માંડે, એ લાગ્યાથી મળે. એને એમ ખબર પણ કહો મારા જેવા રાખના ઘરે આ મહાપુરુષ પધાર્યા, એનો જે એને હર્ષ થાય અને મહિમા આવે ત્યાં એના પરિણામની અંદર રાત શરૂ થઈ જાય, દર્શનમાં ઘટવા માંડે એનો. બધા બધાને આપણને અનુભવની વાત છે. એ રીતે પ્રસાતાનો ઉદય છે એ દ્રષ્ટિકોણથી આવકાર્ય છે અને જરા પણ ગભરાવા જેવું નથી. પીડા વખતે ઉપયોગ આત્મામાં વાળ્યો તે ધારો કે આત્માની બહાર નીકળે તો પણ પીડા વેદાય નહીં, કારણ કે એમાં
મમત્વ નથી. મમત્વ નથી અને પરિણતિ હાજર છે, ઉપયોગ પરિણતિ હાજર છે. એટલે જે અંદરની પરિણતિ છે એનું બળ છે, બળવાન પરિણતિ છે અને મુખ્યપણે એને વેદે છે. અને ઉપયોગ બહાર જાય તો ઉપયોગમાં ઓછો વેદન આવે છે, આનું સુખનું વેદન વધારે છે અને આકુલતાનું વેદન અલ્પ થઈ જાય છે. એ બહુ મોટો ફાયદો છે. ઘણો જાણે છે આ કુર્તાને, એ વખતે પણ એમનો પુરુષાર્થ ચાલે છે, સાતાથી ભેદ જ્ઞાન નો પુરુષાર્થ સહજ ચાલે છે, એ વખતે જયારે વધારે ઉગ્રતાથી ચાલે છે, આ લાભ છે એનો, વધારે ઉગ્રતાથી ચાલે એ લાભ છે. એ વખતે નિર્જરા વિશેષ કરે છે જ્ઞાની, અસાતાના ઉદયમાં નિર્જરા વિશેષ થાય છે જ્ઞાનીને. વેદના જેને દેહાધ્યાસ છે એને વેદાય છે, જ્ઞાની તો ભિન્નપણે એનું જ્ઞાન કરે છે, વેદતા નથી, એ તો જ્ઞાન વેદન ને વેદે છે, વેદનાને વેદતા નથી, વેદનાનું જ્ઞાન થાય છે ભિન્ન રહીને. શરીરને ક્યાં ખબર છે કઈ વેદનાની પર્યાય પરમાણુમાં છે, જ્ઞાનમાં કે આત્મામાં નથી. શું વિજ્ઞાન કરો એટલે એની મજા આવે, વિજ્ઞાન થાય બહુ રસિક વિષય છે પ્રયોગ કરવાનો. તમે સુખેથી વેદનાને જાણ્યા કરો, કેવી રીતે જાણ્યા કરો, સુખેથી જાણ્યા કરો, દુઃખેથી નહીં. વેદનાનું જ્ઞાન કરો એ તમે સુખેથી કરો છો, પછી ખબર પડે આ તીવ્ર વેદના છે, મંદ વેદના છે, પણ મને ક્યાં છે, મારી સત્તામાં નથી, મને જણાય છે પણ મારી સત્તામાં નથી, તો સુખપૂર્વક એને તમે જાણો છો પણ હું તો વેદતા નથી એમ છે. ના વેદાતી જ નથી પછી, તો જણાય છે વેદાતી નથી પછી, પરમાણામાં પરમાણુમાં પરિણમે છે પણ વેદાતી નથી એમ છે, સુખેથી જણાય છે એમ છે. હા પાડોશી ને ત્યાં ધમાધમ થાય છે, થવા દો, આપણે બેઠા બેઠા મફતમાં જોયા કરો એમ છે. એ પર્યાય નું નામ એવું છે, મરચું તીખું છે, તીખું પરમાણુ ને લાગે છે તીખું નહીં, તો પછી જીવને તીખું લાગે છે કે જણાય છે, જણાય છે. આ મરચું ઓછું તીખું છે, વધારે તીખું છે કે મોળું છે, એ જ્ઞાન જાણે છે, જ્ઞાનમાં તીખાશનો પ્રવેશ નથી અને જ્ઞાનને તીખું લાગતું નથી, તીખું જણાય છે. જેમ એ તીખાશની પર્યાય મરચાના પરમાણુની છે, એમ અસાતાની પીડાની વેદનાની પર્યાય પરમાણુની છે. જીવના જ્ઞાનમાં તો એનો ફોટો પડે છે, એ પોતાને ભૂલે છે એટલે એને કચાકા મને થાય છે, ખરેખર એને થતું નથી કઈ, જ્ઞાનને થતું નથી. જળનું પરિણમન છે એ પ્રકારનું, જેમ તીખાશ ગળાશ એવું જે સ્વાદનું પરિણમન છે, એમ આ પણ સાતા અસાતા એક જાતનો સ્વાદ છે, બીજું કઈ નથી, બીજું કઈ નથી, એનો સ્વાદ એનામાં. જ્ઞાન જાણે પણ જ્ઞાન વેદે એને, એને વેદી શકે પણ નહીં એમ છે. ઉદીર્ણા કરે છે જ્ઞાનીઓ, ઉપવાસ વગેરે તપશ્ચર્યા શું કરવા કરે છે, ઉદીર્ણા કરવા માટે કરે છે, ભલે અસાતા ઉભી થાય, એ વખતે પુરુષાર્થ કરશો, પુરુષાર્થ કરવા માટે જેમ ક્રિકેટ રમવા વાળા મેદાનમાં જાય છે કે નહીં, તારીખ નક્કી કરીને હવે આ તારીખ છે આ તારીખ રમશો, એમ આ રમવા જાય છે, ચાલો પર્યુષણના દિવસે આવ્યા, હવે ઉપવાસમાં વિજ્ઞાનની રમત કરો, વિજ્ઞાન કરે છે જ્ઞાન. હવે એ વિજ્ઞાન કેવી રીતે કરવું એના ઉપરનો એક પેરેગ્રાફ છે, હવેના જે પેરેગ્રાફમાં છે એના ઉપરની વાત છે. કે એ રીતે જ્ઞાનીઓ સાતાના ઉદયમાં પણ સુખેથી નિર્દ્રા કરતા કરતા મોક્ષ માર્ગમાં આગળ વધે છે, ક્ષણે ક્ષણે અનન્ય ભાવે, તો કેવી રીતે વધે છે અને અંદરની પરિણામની સ્થિતિ કેવી રીતે થાય છે, એનું બહુ સૂક્ષ્મ વર્ણન આ પત્રમાં આ પેરેગ્રાફમાં છે. આખા ગ્રંથમાં આવો બીજો પેરેગ્રાફ નથી વેદનાનો, એવું સરસ વર્ણન આવ્યું છે. પરમાગમોની અંદર વેદનાનો વિષય સૂક્ષ્મપણે મુનિઓએ આચાર્યોએ ચર્ચ્યો છે એવી વાત કૃપાણુદેવે આ જગ્યાએ આ પત્રમાં ચર્ચી છે. ત્યારે વેદનાનું નામ લાગુ પડે છે, નહીતર વેદનાનો સ્વાદ વેદનામાં એમ લાગુ પડે છે. કેમ કે એ પ્રકૃતિનું નામ છે ને, એનું નામ એવું પાડ્યું છે, સ્વાદ એવું એનું નામ છે, જેવું જેનો સ્વાદ એવું એનું નામ છે. કેમ સાકરનું નામ મીઠાશ ઉપર છે, શેરડીનું એવી રીતે છે. વ્યાસ પ્રકૃતિમાં વેદની નામની પ્રકૃતિ છે, પ્રકૃતિનું નામ વેદની છે. મોહની વેદની નામ ગોત્ર વેદની ને આયુષ, એમાં વેદની નામની પ્રકૃતિ છે. કેમ કે એનો સ્વાદ એવો છે સાતાર સાતારૂપ, બે પ્રકારનો એનો સ્વાદ છે, એટલા પૂરતો. હવે એમ પહેલા એમ કે છે કે દ્રષ્ટિકોણ એક સાધ્ય કરવો. હજુ અહીંયા દેહની વાત પહેલા લીધી છે, અહીંયા રાગની વાત પહેલા નથી લીધી. કેમ કે એક દ્રષ્ટિકોણ પહેલા અપનાવવાનો છે, સમજીને દ્રષ્ટિકોણ અપનાવવાનો છે. એટલે શું કે અભિપ્રાય ઘડવાનો છે, વિચારથી સમજીને અભિપ્રાય ઘડવાનો છે. દેહનો પ્રતિબંધ છે એ તૂટવો જોઈએ. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને, આખો એક જ વાક્યનું આખો વચનામૃત છે. શું બહુ લાંબુ વાક્ય લખાયેલું છે, 9, 10, 11, 10.5 લીટીનું છે વાક્ય, પણ એક જ વાક્ય છે. આપણે તો સ્વાધ્યાય કર્મમાં ટુકડા ટુકડા કરીને એના ઉપર સ્પષ્ટીકરણ આપવું પડે કે ઉપયોગ લક્ષણથી સનાતન સ્ફુરિત છે આત્મા. સનાતન એટલે ત્રણે કાળે, સદાય, ત્રણે કાળે એટલે સદાય, અને અત્યારે પણ સદાય છે એટલે અત્યારે પણ અને સતત પણ. અત્યારે ઉપયોગ લક્ષણથી એ સ્ફુરિત છે, ઉપયોગની સ્ફૂર્ણા ચાલુ છે. જીવના પરિણામમાં, આત્માના પરિણામમાં ઉપયોગની સ્ફૂર્ણા ચાલુ છે, સદાય ચાલુ છે ઉપયોગની સ્ફૂર્ણા. નહીં, ઉપયોગ છે અહીંયા, ઉપયોગ લક્ષણ પર્યાયમાં હોય, લક્ષણ છે એ બરોબર, અને ત્રિકાળી છે તો લક્ષ છે. જે આત્મા કીધો અહીંયા એ લક્ષ છે, અને એનું લક્ષણ ઉપયોગ છે અહીંયા. જે આત્મા ત્રિકાળી આત્મા છે એ ક્યાંથી પકડાય છે? ઉપયોગથી પકડાય છે. ઉપયોગ વિના ન પકડાય એટલે જ્ઞાનને સાધન કીધું છે. જ્ઞાન જ સાધન છે એમ કહેવાનું કારણ શું? કે ઉપયોગથી ગ્રહણ થાય છે એનું. પ્રજ્ઞાથી ગ્રહો નિશ્ચય જે જાણનારો તે જ હું, એ પ્રજ્ઞાથી ગ્રહો. અને જે મોટું નયચક્ર છે, નયચક્ર મોટું મોટો ગ્રંથ છે માઇલ ધવલનો, એ આચાર્ય તો 10 ગાથાઓ લીધી છે, એમાં વેદનથી ગ્રહણ કરવો એમ લીધું છે. 10 ગાથામાં ઉપયોગ શબ્દને બદલે ત્યાં વેદન શબ્દ લીધો છે એમણે તો. શું? કેમ કે ઉપયોગમાં પણ જે જ્ઞાન સામાન્ય છે એ વેદનરૂપ છે અને ત્યાંથી પકડાય છે. લક્ષણ છે એ જ્ઞાન વિશેષ નથી, જ્ઞાન સામાન્ય તે લક્ષણ છે. કેમ કે જ્ઞાન વિશેષ છે એમાં તો અનેક જ્ઞેયાકારો બદલી જાય છે, તો કયો જ્ઞેયાકાર એનું લક્ષણ છે? કે કોઈ જ્ઞેયાકાર એનું લક્ષણ નથી, કેમ કે એ તો બદલી જાય છે. અને લક્ષણ તો સદાય હોવું જોઈએ, સદાય હોય એનું નામ લક્ષણ છે. નહીતર તો અતિ અવ્યાપ્તિ નામનો દોષ આવે. અવ્યાપ્તિ નામના દોષ થી કઈ હાથમાં પકડાય નહીં, જેમ રાગ કાયમ નથી એમ ઉપયોગ વિશેષ નો જે નિરાકાર છે એ કાયમ નથી. પણ જ્ઞ પણ જે જ્ઞાન સામાન્ય જ્ઞાન વેદન છે એ કાયમ છે, સદાય છે. માટે લક્ષ લક્ષણ ની ચર્ચામાં એમણે સ્વસંવેદન લીધું છે અમૃતચંદ્રાચાર્યદેવે. પ્રસિદ્ધ હિ જ્ઞાનમ, જ્ઞાન તો પ્રસિદ્ધ છે. કેવી રીતે પ્રસિદ્ધ છે? કે જ્ઞાન માત્રસ્ય, એકલા જ્ઞાનને, સામાન્ય જ્ઞાનને, જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત્, સ્વસંવેદનથી એની પ્રાપ્તિ છે ને, સિદ્ધિ છે, વેદનથી પ્રાપ્તિ છે. એને લક્ષણ ત્યાં લીધું છે સમયસારની લક્ષણ લક્ષણની પરિશિષ્ટની ચર્ચામાં. તો એ સદાય એનાથી સ્ફુરિત છે આત્મા. એવા આત્માને આ છે ને જ્ઞાનનો જે અંતરંગ પર્યાય છે, ઉપયોગનો અંતરંગ છે. આ જ્ઞાન વિશેષ તો ઉપયોગનું બહિરંગ છે અને આ અંતરંગ છે. એ અંતરંગને સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી અવલોકતા એ રાગાદિથી વેદનાથી બધાથી દેહાદિથી બધાથી એક સાથે ભિન્ન પડી જાય. સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી એનું અવલોકન કરવું જોઈએ. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી તેજસ અને કારમણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ, ત્રણેય દેહ છે, તેજસ પણ શરીર છે, કારમણ પણ શરીર છે, અને આ બારમા જે પરમાણુનું પિંડ છે એ પણ શરીર છે અવતારિક. એનેથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને, ભિન્ન વિચારવાની નહીં, ભિન્ન અનુભવ કરવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો. તેનાથી પ્રેક્ટિસ દ્વારા જ્યારે જ્યારે અસાતાનો ઉદય આવે ત્યારે એ પ્રયોગ કરવો, અવશ્ય કરવો. આત્માને ભિન્ન અવલોકવાની વાત છે. આત્મા છે એ અભિન્નપણે અનુભવ અનાદિથી કરી રહ્યો છે, દેહાદિથી અને રાગાદિથી અભિન્નપણાનો અનુભવ અનાદિથી કરી રહ્યો છે. જે એ અભિન્નપણું એમને એમ રહી અને આત્માનો અનુભવ કરે એમ કેવી રીતે બને? ભિન્ન પીડા વિના પોતાના માત્ર જ્ઞાન સ્વભાવી આત્માનો અનુભવ થાય? થઈ ન શકે. એટલે ભેદ જ્ઞાનને વિધિ બતાવી છે. ભેદ જ્ઞાન છે તે વિધિ છે. ઇન્દ્રિયજનિત ઉપયોગ છે તે બહિર્મુખ છે હંમેશા, આત્મજનિત ઉપયોગ છે તે અંતર્મુખ છે. બેની દિશા ફેર છે. ઉપયોગ તો ઉપયોગ છે પણ બંનેની દિશા ઉલટી સુલટી છે. હા, ગુરુદેવની હા એ તો ઇન્દ્રિય જ્ઞાન થી, કેમ કે બારમાં છે પ્રતિમા. એટલે એ શું છે કે જ્યારે બાર બીજા અન્ય જ્ઞેય પ્રત્યે ઉપયોગ જાય ત્યારે એ ઉપયોગનું સામાન્યપણું જે છે એ અબાધિત છે. ત્યાં જ્ઞેયની પણ પહોંચ નથી. અત્યારે સ્પષ્ટ કરી લ્યો ને કે જ્ઞાનનો જે પર્યાય જેને આપણે ઉપયોગ કહીએ છીએ એમાં જે જ્ઞેયનું પ્રતિબિંબ પડે, જેમ કાચની અંદર દર્પણની અંદર અરીસામાં પ્રતિબિંબ પડે એવી રીતે આ એક જ્ઞાન છે, અરીસો છે, ચૈતન્ય અરીસો છે, એમાં બીજા જ્ઞેયનો ફોટો આવે છે. હવે એની પહોંચ ક્યાં સુધી? કે બાહ્ય જ્ઞાન બાહ્યંગો સુધી છે, જ્ઞાન વિશેષ સુધી એ પ્રતિબિંબ છે. એ જ જ્ઞાનની પર્યાયમાં, એ જ જ્ઞાનના ઉપયોગમાં જેનું અંતરંગ છે એટલે જ્ઞાન સામાન્ય છે. ક્યાં જ્ઞેયની પણ પહોંચ નથી, ક્યાં જ્ઞેયની પહોંચ નથી, કેમ કે તો સામાન્ય છે. અને એ લક્ષણ છે એવું જે જ્ઞાન સામાન્ય, કે જે સ્વસંવેદન રૂપ છે અને સ્વસંવેદન ગોચર છે. સ્વસંવેદન રૂપ પણ છે અને સ્વસંવેદન ગોચર પણ છે. એ જો સ્વસંવેદન ગોચર કરવામાં આવે એટલે અનુભવ કરવામાં આવે તો બારમાં કોઈ પણ જ્ઞેયોની અસર પોતાને માલુમ પડે નહીં. કેમ વેદના માલુમ નથી પડતી? શરીરની પીડા કેમ માલુમ પડતી નથી? કે વેદન જ્ઞાન વેદનમાં આવી ગયો જીવ, એટલે અસાતાની વેદનાથી ઉપયોગ છૂટી ગયો. જેમ છોકરાને જોઈને અસાતાના વેદનથી ઉપયોગ છૂટ્યો કે એને પીડા ન થઈ, એમ ઉપયોગ છૂટી ગયો ત્યાંથી, બસ ખલાસ. એટલે જે જ્ઞાન વિશેષ પીડા ઉપર હતો ઉપયોગ, એ જ જ્ઞાન વિશેષ જ્ઞાન સામાન્ય ઉપર આવ્યો. એટલે સ્વસંવેદન હતું, એ સ્વસંવેદન આવિર્ભૂત થઈને જ્ઞાન ગોચર અનુભવ ગોચર થયું, આવિર્ભૂત થઈને અનુભવ ગોચર થયું, અને એ જ્ઞાન વિશેષ તે અનુભવ ગોચર થયું. પાછું સામાન્યમાં તો હતું જ અનુભવ ગોચર, એ જ્ઞાન વિશેષ રૂપ અનુભવ ગોચર થયું પાછું. ના, બહિર્મુખ માં ન પકડાય. આપને કોઈ પૂછે કે તમને તમારું જ્ઞાન વેદન પકડાય છે તો તમે ના પાડશો. ક્યાંથી પકડાય? કેમ કે ઉપયોગ તમારો બહાર છે. સ્વપર પ્રકાશક પણ તો ત્યારે તમારું ચાલુ જ છે, પણ તમને તમારો જે બાહ્ય જ્ઞાન છે એ બંધાયેલું છે. બાહ્ય જ્ઞાન છે એ વિપરીત નિશ્ચયને કારણે, વિપરીત લક્ષ્ય હોવાથી ક્યાંય પ્રતિબદ્ધપણાને પામેલું છે જ્ઞાન. એટલે અહીંયા અંદરમાં જ્ઞાન વેદન ચાલુ હોવા છતાં પણ તમને માલુમ પડતું નથી, તિરોભૂત થઈ જાય છે. ચાલુ જ છે જ્ઞાન, સામાન્ય કોઈ દી અભાવ ન થાય. એટલે કે જ્ઞાનમાંથી જ્ઞાન વેદનનો ત્યાગ કોઈ દિવસ ન થઈ શકે, થઈ જ ન શકે. કરવો હોય તો પણ ન થઈ શકે, કેમ કે એનું સ્વરૂપ છે. એ તો એનું સ્વરૂપ છે, સ્વરૂપનો નાશ કેવી રીતે થાય? અનેક જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે, એનું સ્વરૂપ નથી. કેમ કે સ્વરૂપ એકાકાર છે, સ્વરૂપ અનેકાકાર નથી. આત્મા એકાકાર સ્વરૂપે છે, એકરૂપ આત્મા છે, અનેકરૂપ આત્મા નથી. એમ છે, હા, સ્વચ્છતા એનું સ્વરૂપ છે, નિર્મળતા એનું સ્વરૂપ છે, પણ નહીં પણ અનેક અનેક પણ હોય તેનું સ્વરૂપ નથી. એવા તો અનંત ધર્મો છે, એક અવસ્થામાં ધર્મ કહેવાય છે, અવસ્થા નહીં. એવા તો અનંત ધર્મો છે. આપણે 44 તો જ્ઞાનના ઓલામાં લેખા છે, જ્ઞાનના પ્રકરણમાં તો 44 તો આપણે લેખા છે. એની કાર્ય પદ્ધતિ બેનશ્રીના વચનામૃતમાં 376 નંબરનું વચનામૃત છે, એની અંદર એ વાત લીધી છે કે જે ત્રિકાળી જે ધ્રુવ સ્વભાવ છે એનું અવલંબન લેવું, અને જે સામાન્ય જ્ઞાન છે વેદનરૂપ એને વેદનમાં લેવું. કેમ કે ત્રિકાળી છે એનું અવલંબન આવતું, એનું અવલંબન આવે છે પણ વેદન નથી આવતું, અને જ્ઞાન સામાન્ય છે એનું વેદન આવે છે પણ એનું અવલંબન લેવાય નહીં. પાછું વેદન ભલે એનું આવે પણ અવલંબન લેવાનું નહીં. ત્રિકાળી સ્વભાવ છે એનું એનું અવલંબન આવે પણ વેદન ન આવે, કેમ કે વેદન પર્યાયમાં હોય, ત્રિકાળીમાં ન હોય. માટે જુઓ, વેદન થાય નહીં ત્રિકાળીમાં, પર્યાયમાં જ થાય. પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી તેના આલંબનથી પૂર્ણતા પ્રગટ થાય છે. તે અખંડ દ્રવ નું અવલંબન, તે જ અખંડ એક પરમ પારિણામિક ભાવ નું આલંબન છે. જ્ઞાની ને તે આલંબન થી પ્રગટ થવા વાળી ઉપશમી, ક્ષાય ઉપશમી અને ક્ષાયી ત્રણે નિર્મળ પર્યાય લીધી મોક્ષ માર્ગ ને. ક્ષાયી ભાવરૂપ પર્યાયો નું એટલે વ્યક્ત ઉત્પન્ન થવા વાળી વિભૂતિઓ નું વેદન હોય છે, પરંતુ તેનું આલંબન હોતો નથી અને એના ઉપર જોર નથી જતો. એટલે એનું આલંબન નો એટલે એના ઉપર જોર ન જાય. જેમ સરાણ ઉપર છરી ઘસે અણી કાઢવા માટે, ધાર કાઢવા માટે, તો એને તપાસવા માટે જોર ન દેવાય, ખાલી મુલાયમ સ્પર્શથી એની ધારને સમજી લેવાની કે ધાર કેટલી નીકળી છે, ઓછી નીકળી છે કે પૂરી નીકળી છે. પણ સરાણ ઉપર ચડાવતી વખતે ભેંસ મારવાની, કેમ કે ત્યાં ધાર કાઢવી છે. એમ અવલંબન જેનું લેવું છે ત્યાં ભેંસ મારવાની. પર્યાય કેવી થઈ છે, અહીંયા ભેંસ નથી મારવાની. ભલે આનંદ ઉત્પન્ન થયો, ભલે નિર્મળતા ઉત્પન્ન થઈ હોય, ત્યાં ભેંસ નહીં મારવાની, કેમ કે એનું આલંબન નથી લેવાનું. નહીં લેવાનું એ દ્રષ્ટિકોણ છે. હવે એમાં શું છે કે જેને ત્રિકાળનું આલંબન હોય એને જ જ્ઞાન વેદન આવિર્ભૂત થઈને અનુભવ ગોચર થાય. આ સાયમલ્ટેનિયસ છે, એક સાથે લક્ષ અને વેદન નો. જેને જ્ઞાન સામાન્ય નું વેદન હોય એને ત્રિકાળ ઉપર લક્ષ વ્યુ જાય. ક્યારે? ભાવભાષણ ના કાળમાં. અનાદિથી લક્ષ નથી અને વેદન એ નથી, પણ જયારે ભાવભાષણ થાય ત્યારે જ્ઞાન સામાન્ય નું માનસિક વેદન આવે અને લક્ષ ત્રિકાળ ઉપર વ્યુ જાય. જેને એવી રીતે લક્ષ બંધાડું એ જ્ઞાન સામાન્ય વેદન ને આવિર્ભૂત કરીને, સ્વસંવેદન ને આવિર્ભૂત કરીને સ્વસંવેદન ને વધારે છે અને લક્ષ તો કોન્સ્ટન્ટ રહે છે ત્રિકાળી ઉપર. કેમ કે તો આલંબન નો વિષય છે, એટલે આલંબન સદાય રહે છે અને વેદન તીવ્ર તીવ્ર ઉગ્ર ઉગ્ર થતું થતું મોક્ષ માર્ગ માં આગળ વધે છે. એ જ સમ્યક પ્રકાર છે એનો. બીજો પ્રકાર કોઈ રીતે વેદન નો છે એ સમ્યક નથી, એ તો જાણવાનો વિષય છે. તો અજ્ઞાની ને જ્ઞાન વેદન છે એમ જ્ઞાની કે છે, અજ્ઞાની ને ક્યાં પકડાય છે તો જ્ઞાની કે છે. જોર તો સદાય અખંડ શુદ્ધ દ્રવ્ય ઉપર જ હોય છે. ક્ષાયિક ભાવ પણ આશ્રય કે અવલંબન, ક્ષાયિક ભાવ નો પણ આશ્રય કે અવલંબન નહીં લઈ શકાય, કારણ કે તે તો પર્યાય છે ને વિશેષ ભાવ છે. સામાન્ય રીતે ત્રિકાળીના આશ્રયથી શુદ્ધ વિશેષ પ્રગટ થાય છે. શુદ્ધ વિશેષ એટલે પર્યાય. ધ્રુવના અવલંબનથી જ નિર્મળ ઉત્પાદ થાય છે. એટલા માટે બધું છોડીને એક શુદ્ધાત્મ દ્રવ્ય પ્રતિ અખંડ પરિણામ પરમ પરિણામ ભાવ ઉપર દ્રષ્ટિ કર, એના ઉપર નિરંતર જોર રાખ અને ઉપયોગને એના ઉપર ઢળે એવું કર. બસ આલંબન અને વેદનને સમજાવ્યું છે. અહીંયા આલંબન ને વેદનને સમજાવ્યું છે ગુરુદેવે. તો બહુ સરસ આ બોલ ઉપર બહુ સારું સ્પષ્ટીકરણ આપ્યું છે. કઈ
ભગવાન.